વર્ષ 9 1997 શ્રીમદ વાઘચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સરળ પ્રવચન નંબર 238
પાનું 469 સત્સંગના વિષયની અનેક પડખેથી ચર્ચા કરી છે અને મોક્ષનું મુખ્ય સાધન એવું જે સત્સંગ એનું મૂલ્યાંકન મુમુક્ષુને કેટલું હોવું જોઈએ એ આ પત્રનો મુખ્ય વિષય છે. શરૂઆતમાં મોક્ષની વાત કરી, કેમ કે મુમુક્ષુને માત્ર મોક્ષ અભિલાષ હોય છે અથવા મુમુક્ષુને મોક્ષનું ધ્યેય હોય છે, એ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ છે. પ્રથમ એનું ભાન થાય છે સમ્યક દર્શનમાં અને એ ભાન ભૂલવાનું કારણ જીવ ઉદયમાં જોડાય છે, ઉદયમાં પોતાપણું કરે છે, ઉદયને સર્વસ્વ માને છે એટલે પોતાનું સહજ સ્વરૂપ ભૂલ્યો છે. અસંગ તત્વમાં અસંગ વૃત્તિ એવી જે સ્વભાવ પરિણતી એ મોક્ષનું મુખ્ય કારણ છે, મુખ્ય સાધન છે. અને સમસ્ત જીનાગમમાં એ અસંગપણું પ્રગટ થવા અર્થે ચારે અનુયોગમાં ઉપદેશ ચાલ્યો છે. એવું અસંગપણું સીધે સીધું કોઈને થઈ શકતું નહીં હોવાથી શ્રી તીર્થંકર દેવે સત્સંગના આધારે અસંગપણું અંતર્મુખપણું પ્રાપ્ત કરવાનો ઉપદેશ કર્યો છે કે જે સત્સંગથી જીવને સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું ઉત્પન્ન થાય. ત્યાં સુધી આપણે કાલે સ્વાધ્યાય થયો છે, સંક્ષેપમાં એટલો વિષય ચાલ્યો છે. એવો સત્સંગ, એવો યથાર્થ સત્સંગ કે જેનાથી અસંગ દશાની પ્રાપ્તિ થઈ શકે અથવા અસંગ દશાના દર્શન થઈને અસંગપણુંનો અસંગપણાનો બોધ ઉત્પન્ન થઈ શકે એવો સત્સંગ પણ પ્રાપ્ત થયો છે, છતાં પણ તે નિષ્ફળ ગયો છે. સાક્ષાત તીર્થંકર દેવના સમવ શરણમાં આપણા જીવે ઘણીવાર દિવ્ય ધનીના ઉપદેશનો સંયોગ પ્રાપ્ત કર્યો છે. પંચપરાવર્તનમાં એ વાત કાંઈ બાકી રહેતી નથી. તો અહીંયા ત્યાં તો યથાર્થ સત્સંગ જ છે, ત્યાં કોઈ અયથાર્થ સત્સંગનો સવાલ ઉપસ્થિત થતો નથી. તેમ જ્ઞાનીના યોગે પણ યથાર્થ સત્સંગ મળે છે, છતાં જે જીવને નિષ્ફળ ગયો છે તેનું કારણ કે આ યથાર્થ છે એમ ઓળખાણ નથી થઈ. પહેલી વાત તો એ છે, મારા આત્મકલ્યાણ માટે આવો જ સત્સંગ હોવો જોઈએ એવી એને સમજણ થઈ નહીં, ઓળખાણ થઈ નહીં. તેમજ એવી ઓળખાણ નહીં થવાથી મારા પરમહિતનું કારણ છે એમ પણ એને સમજાય નહીં, તેથી એનું મૂલ્યાંકન ન થયું, કિંમત ન આવી. અથવા परम स्नेहे एम नहीं थवाथी, परम स्नेहे परम प्रेमे अथवा टॉप प्रायोरिटी आपीने एने एनी उपासना न करी। आत्मकल्याणनું કારણ હોય તો એને સૌથી અગ્રતાક્રમ આપવો જોઈએ, સૌથી મુખ્ય કરવું જોઈએ, મુખ્ય ન કર્યું, બીજા બીજા સંસારિક કાર્યોને મુખ્ય કર્યા અને સત્સંગને ગૌણ કર્યો, ગૌણપણે ઉપાસ્યો હોવાથી તે સફળ ન થયો, કેમ કે એનું એટલું મૂલ્ય આવ્યું નહીં, એને પરમ હિતકારી જાણ્યો નહીં, અને સંસારના કાર્યો સંસારના પ્રસંગો એનો પ્રેમ એવો ને એવો રહ્યો, સંયોગનો પ્રેમ એવો ને એવો રહ્યો, કુટુંબ પ્રેમ એવો ને એવો રહ્યો, સૌથી વધારે તો કુટુંબ પ્રતિબંધ છે। સત્સંગ પણ કરે અને કુટુંબમાં પોતાપણું પણ રાખે તો એ સત્સંગ કદી સફળ થતો નથી, એ નિયમ વિરુદ્ધ છે, સફળ થવા માટેના નિયમ વિરુદ્ધ છે। કયા નિયમ નિયમ વિરુદ્ધ છે? સત્સંગ સફળ થવા માટેના નિયમ વિરુદ્ધ છે। પાંચસો ને દસ નંબરના પત્રમાં બીજા પેરેગ્રાફમાં એ વાત કરી છે કે પુત્રાદિ સંપત્તિમાં, પુત્ર આદિમાં બધા લઈ લેવા, પુત્ર પત્ની ભાઈ પુત્રી શું આદિમાં બધા જેના ઉપર વધારે લાગણી હોય એ પોતાને વિચારી લેવું, આખા કુટુંબમાં જેના ઉપર પોતાને વધારે લાગણી હોય એના માટે વિચારી લેવું। આ જીવને મોહ થાય છે, જે પ્રકારે મોહ થાય છે એટલે પોતાપણું કરીને મારાપણું લાગીને જે મોહ થાય છે તેવો પ્રકાર કેવળ નિરસ અને નિંદવા યોગ્ય છે, એની નિંદા કરવા યોગ્ય છે, કેમ કે જીવને અધોગતિનું કારણ એક જ છે, એમાં એવડું મોટું શું પાપ છે? દીકરા દીકરીને કે કુટુંબીજનોને આપણા ન માનીએ તો કાંઈ પારકા થોડા મનાય છે, અને પારકાને કાંઈ થોડાક પોતાના મનાય છે, કહે છે કે જીવને અજ્ઞાન અને દર્શનના આવરણનું મુખ્ય કારણ એ છે, અને આખું જીવન એમાં જાય છે, આખી જિંદગી એમાં જાય છે, બાળપણથી એ સંસ્કાર ચાલુ છે અને રોજે રોજે એ સંસ્કારને દ્રઢ કરે છે અને એને અધોગતિમાં જવાનું જીવને કારણ છે, એટલે નિંદવા યોગ્ય છે। જીવ જો જરાય વિચાર કરે, થોડો પણ વિચાર કરે, એમ લાંબો નહીં, તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યા એમાં મણા રાખી નથી, પુત્રપણું ભાવીને પુત્રીપણું ભાવીને ભાઈપણું ભાવીને હા સારું લાગે, ભાઈવું એટલે સારું લાગ્યું, મીઠાશ આવે। આ જીવે પોતાનું અહિત કરવામાં ખામી રાખી નથી અને કોઈને વિશે પિતાપણું માનીને પણ એમ જ કર્યું છે, પતિપણું માનીને પણ એમ જ કર્યું છે, પત્નીપણું માનીને પણ એમ જ કર્યું છે, એ જ કર્યું છે। અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી, કોઈ જીવ કોઈ જીવનો પિતા થાય કે પુત્ર થાય એવું તો બની શકતું નથી, એ તો અનાદિ અનંત સ્વતંત્ર પરિભ્રમણ કરે છે, પોતાના અપરાધને ભોગવે છે સંસારમાં, એ સિવાય બીજું કાંઈ લેવા દેવા નથી. સૌ કહેતા આવે છે જગતમાં કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. કેમ કે કોઈ જીવને બનાવી શકાતો નથી, તો તે બનાવ્યો કેવી રીતે પિતા પુત્રપણે? એ તો સ્પષ્ટપણે એ વાત અશક્ય લાગે છે. કેમ કે અનુત્પન્ન એવો આ જીવ, ઉત્પન્ન થતો નથી, અનાદિથી છે એવો આ જીવ, તેને પુત્રપણે ગણવો કે ગણવાનું ચિત્ત રહેવું, અભિપ્રાય રહેવો, એને ગણવો કે ગણવાનો અભિપ્રાય હોવો, એ સૌ જીવની મૂંઢતા છે. શું છે? એ સૌ જીવની મૂંઢતા છે. શ્રી ગુરુ એમ કહે છે કે તું મૂંઢ છો કે એવું માને છો, એવું ગણીને ચાલે છો કે તું તારી મૂંઢતા સિવાય કાંઈ નથી, તારી મતી મૂંઢાઈ ગઈ છે. અને તેવી મૂંઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. એક કોર સત્સંગ આરાધવો અને બીજી બાજુ આવી મૂંઢતાથી કુટુંબમાં પોતાપણું કરવું એ બિલકુલ અયોગ્ય છે. એમ કહીને એવી આજ્ઞા કરી કે સત્સંગમાં આવવું હોય તો આમ ન કરવું, ને આમ કરવું હોય તો સત્સંગમાં આવવાનો કાંઈ અર્થ નથી, જા નિરર્થક છે, આખી જિંદગી સત્સંગ ઉપાસીશ કાંઈ હાથમાં નહીં આવે. કેમ કે ઘરે આવી નહીં, એ ઊંધી પ્રવૃત્તિ, ઊંધો વેપાર ચાલુ કર્યો નુકસાનનો. એટલા માટે એ વાત ઉપર ભાર દેવામાં આવે છે કે આ વાત ઉપર જીવનું ધ્યાન ગયું નથી, નજી જાતું નથી, ઘરે જાય ત્યાં નહીં, આ મારા આ મારા. અને પ્રાપ્ત એવો સત્સંગ પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ શ્રી વિતરાગે કહ્યું છે. ભગવાને એમ કહ્યું છે કે તને સત્સંગ પ્રાપ્ત થયો, પણ તારી મૂંઢતા ને તારી દશા એવી રહી કે મળ્યો ન મળ્યા બરાબર થઈ ગયો. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. જો સત્સંગનું મૂલ્યાંકન અને સત્સંગ પ્રત્યેનો અહોભાવ બહુમાન કૃપાળુદેવ જેવા મહાપુરુષને કેટલે હદે છે કે સત્સંગની આ પ્રકારે વિચારણા કરતા અમારા આત્મગુણો જે પ્રગટ છે એમાં તારતમ્યતા વધી, આવિર્ભાવ થયો એટલે તારતમ્યતા વધતી ચાલી, પ્રગટ થઈને વિશેષપણે વેદનગોચર થયા, સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા, નિર્વિકલ્પ દશામાં આવી ગયા અમે. એવો સત્સંગનો મહિમા આવ્યો, એ સત્સંગનું ફળ જે આત્મકલ્યાણ નિર્વાણ પદ છે એવું ચોખ્ખે ચોખ્ખું અનુભવ ગોચર થતા આત્મગુણો આવિર્ભાવ પામીને નિર્વિકલ્પ દશામાં પોતે આવ્યા. અને એ સત્સંગને એમણે અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કર્યા છે. જો 28મું વર્ષ છે, બહુ સારી એવી જ્ઞાન દશામાં પોતે વિચરે છે, બિરાજમાન છે, અને સત્સંગ પ્રત્યેનો મહિમા કરતા કરતા નિર્વિકલ્પ દશાને પામે છે. એટલે અવશ્ય આ જીવે સર્વપ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, સંસારના કાર્યો તો ગૌણ કરવા પણ બીજા સાધન પણ ગૌણ કરવા, સત્સંગના ટાઈમે શાસ્ત્ર વાંચવા ઘરે બેસવું નહીં, સત્સંગના ટાઈમે બીજી વિચારણા કે ધ્યાન કરવા બેસવું નહીં, સત્સંગના ટાઈમે મંદિરજીને પૂજા કરવા બેસવું નહીં, અને સત્સંગ મળતો હોય એ દરમિયાન બીજા બીજા પ્રોગ્રામ યાત્રા વગેરેના સત્સંગ ન સત્સંગથી ગેરહાજર થવા એવા પ્રકારોમાં આવવો નહીં. સાધનની વાત કરે છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી, નહીતર શું કરે, એ પર્યુષણ છે. આ વખતે તો ભાવ થયો કે પાંચ ઉપવાસ, બે ઉપવાસ કે પાંચ દસ ઉપવાસ કે અમુક જે એને કાંઈ વિચાર આવ્યો હોય, ઉપવાસ કરવા છે. તપસ માને છે, તપશ્ચર્યા ઊંડે ઊંડે તપશ્ચર્યા કરવી છે. ખાય નહીં એટલે નબળાઈ તો આવી જાય, નબળાઈ આવે એટલે પછી બેસવું, કલાક બેસવું સત્સંગમાં જરા મુસીબત પડે, એટલે ઘરે આરામ કરશું. અને ટેપ સાંભળી લેશું, જે કાંઈ ત્યાં ચાલ્યું હશે એની ટેપ સાંભળી લેશું. કેમ કે આ પણ એક સાધન છે ને, ઉપવાસ કરવો એ પણ એક સાધન છે. ના પાડી છે એને. શું કહ્યું? અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ, સમ્યક દર્શનનું કારણ ન લીધું, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ, સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. કેવી રીતે ઉપાસવા યોગ્ય છે? સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. બધી અર્પણતા અહીંયા કરવાની વાત છે. એટલે કે અનકન્ડિશનલ, એની કોઈ શરત ન હોય, એની કોઈ શરત ન હોય. નિર્વાણ પદનું કારણ હોય એની શરત શું હોય? પરમાત્મા દશાનું કારણ થયું એ, એની શું શરત? એની કોઈ શરત હોય નહીં. સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એને બીજા સાધન બધા સુલભ છે. પછી સત્સંગને ઉપાસી શકે તો બીજા સાધન એના માટે કોઈ કઠણ રહેતા નથી. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. કેવો શબ્દ વાપર્યો છે? એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. આત્માના સાક્ષાત્કારપણાથી આ વાત કરીએ છીએ. અમે પણ ઘણા સાધન કરતા હતા ને કર્યા હતા એમ કે છે, પણ સરવાળો અમારે આ કહેવો છે કે અમે જે સત્સંગને ઉપાસ્યો એની પાસે બીજા બધા સાધન ગૌણ કરવા એ જ યોગ્ય છે, અને એ અમારો આત્મ સાક્ષાત્કાર બોલે છે. અમારી વર્તમાન દશા આત્માના સાક્ષાત્કારની દશા એ વાતનો પુરાવો છે એમ કે છે. અમારો અનુભવ એ બોલે છે એમ કે છે. સુલભ એટલે શું? કે જો જીવ સર્વાર્પણે સત્સંગને ઉપાસે તો એને કોઈ સાધન કઠિન ન લાગે. આત્મકલ્યાણ માટેના બીજા જે બાહ્ય સાધન છે એ બધા દુર્લભ નહીં થાય, એને બધા પ્રાપ્ત થશે, અને સુલભપણે પ્રાપ્ત થશે, અને સુલભપણે ઉપાસી શકશે, બધું થશે એમ કહેવું છે. એની પ્રાપ્તિ પણ સુલભ, એની ઉપાસના પણ સુલભ, બે સુલભ થઈ જશે એમ કહેવું છે. અને એ પોતાના સાક્ષાત અનુભવથી એ વાત કરે છે. એટલે એમ કે અમે વાંચ્યું છે અને અમારા ગુરુએ કીધું હતું એટલે અમને વિશ્વાસ છે ને, એટલે અમે પણ તમને એ વાત કરીએ છીએ ને, એમ નહીં. અમારા આત્મ સાક્ષાત્કારથી એ વાત અમે તમને કરીએ છીએ. તે સત્સંગ પ્રાપ્ત થયે, જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય, એવો યથાર્થ સત્સંગ પ્રાપ્ત થયા પછી પણ જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. વાંક એટલે દોષ, આ જીવનો એ દોષ છે એમ સમજવું. સત્સંગનો દોષ કાંઈ નથી એમાં, એમ કે છે દોષ પોતાનો છે. પોતે કોઈ એવા વિપરીત વિપર્યાસને મૂક્યો નથી, છોડ્યો નથી, ગ્રહણ કરી રાખ્યો છે કે જેથી સત્સંગ નિષ્ફળ ગયો, નહીતર સત્સંગ નિષ્ફળ જાય નહીં. એક જગ્યાએ તો કૃપાળુદેવે એમ કહ્યું છે કે યથાર્થ સત્સંગની પ્રાપ્તિ થાય અને આત્માનું કલ્યાણ ન થાય તો આ વિશ્વમાં એ 11મો આશ્ચર્ય છે. કેટલામો? 10 આશ્ચર્ય છે, આ એક નવું આશ્ચર્ય ઊભું થયું, બને જ નહીં એમ કે છે. એનું કારણ શું છે કે સત્સંગમાં તો દોષને વીણી વીણીને પકડી પકડીને સમજવાના વારો આવે છે. અહીંયા જીવ ભૂલે છે, અહીંયા જીવ ભૂલે છે, અને પોતે પણ બીજા પણ એને ભૂલ બતાવે ને પોતે પણ પોતાની ભૂલ જોવે. એટલે ભૂલ કાઢવું હોય કાઢવી હોય એ જ ટકે, બાકીનો હાલતો થઈ જાય. જેને પોતાની ભૂલ ન કાઢવી હોય એમ કહે છે કે અહીંયા આપણે અહીંયા આ બરાબર આપણને આ નહીં ફાવે અને એમ થશે. હા, કેમ કે એને ગમશે નહીં એ વાત, પોતાના દોષની વાત ને પોતાના ભૂલની વાત એને નહીં ગમે, એટલે એ ટકશે નહીં, એ છોડી દેશે. અને ટકે તો એની ભૂલ નીકળ્યા વગર કરીએ નહીં. એટલે સત્સંગ મળે ને આત્મકલ્યાણ ન થાય એ બને નહીં, એમ ચોક્કસ વાત છે. તે સત્સંગ પ્રાપ્ત થયે, જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. બહુ ચાલુ ભાષામાં વાત કરી, દોષ છે એમની વાંક છે, વાંકો આવ્યો ઓ સરળતા કરી સીધો ન ચાલ્યો, સરળપણે ન સત્સંગ ઉપાશો. સત્સંગ ઉપાસવામાં નિયમ લેવા જ ન હોય છે. એક તો સ્વલક્ષે સત્સંગ કરવાનો, પરલક્ષે કદાપી નહીં. બીજું, સરળતાએ સત્સંગ ઉપાસવો, અસરળતાએ નહીં. સરળતા એટલે શું? કે જ્યારે સરળતા હોય ત્યારે પોતાના દોષની કબૂલાત કરે, નહીતર ગરમ નરમ થઈ જાય. જ્યાં પોતાના દોષની વાત આવે, પગ હીઠે રેલો આવે, ત્યાં અણગમો થયા વિના રે નહીં. એ જીવની વક્રતા છે, વાંકો છે, એ જીવનો વાંક છે, એ વક્રતા છે, અસરળપણું છે. આમાં તો સરળતાવાળાનું જ કામ છે એમ કે છે. પરલક્ષપણામાં મુખ્ય વાત તો એ છે કે કોઈ વાત એ પોતે પોતાને લાગુ નથી કરતો, મોટી ભૂલ તો અહીંયા થાય છે. પરલક્ષે સ્વાધ્યાય કરનાર, સત્સંગ કરનારને મુખ્ય જે ચૂક થાય છે, ચૂકી જાય છે જે વાતને, એ વાતને ચૂકી જાય છે કે એ વાત કોઈ પોતાના માટે લાગુ જ કરતો નથી. અને લાગુ કરે ને એટલે અમલીકરણમાં આવવાનો સવાલ નથી. એ બીજાને માટે જ વિચાર કરે. હા, આવો દોષ ઘણાનો થાય છે. ગુણદોષની તો ચર્ચા ચાલવાને, આવો દોષ તો કા હું ઘણાને મેં આપણે જોયો છે, ઘણાને એવું થાય છે, ઘણાને બીજાને થાય છે, જાણે મને કાંઈ થતું નથી, ને થતું હોય એને તો એનું ધ્યાન જાય નહીં, એટલે કોઈ દી સુધારો થાય નહીં. પછી પરલક્ષની અંદર કુતૂહલ વૃત્તિ વિશિષ્ટ્ય, આનું શું, આનું શું, આ શું કરે છે, આ શું કરે છે, બીજાને શું, બીજાનું શું, બીજાની પ્રવૃત્તિ શું, એ બીજાના તરફ ધ્યાન રહ્યા કરે, લક્ષ રહ્યા કરે, એ બધું પરલક્ષ છે. એનાથી આત્માને ઘણું નુકસાન થાય છે, એનાથી પરરુચિ કેળવાય છે. પરરુચિ કેળવાય ત્યારે વિવેક, આત્મકલ્યાણનો વિવેક ઘટી જાય છે, અને લગભગ મોટા ભાગના દોષોની ઉત્પત્તિ પરલક્ષને કારણે થાય છે. એ જ્ઞાનનો બહુ મોટો દોષ છે અને લગભગ જીવને ન સમજાય એવો દોષ છે. અનંતકાળમાં 11 અંગને 9 પૂર્વ સુધી પરલક્ષે ભીણો જ્ઞાન કર્યું પણ આત્મકલ્યાણ ન થયું, એનું આ કારણ છે પરલક્ષપણું. એ મોટી અસરળતા છે. એ જીવનો જ વાંક છે. વાંક એટલે વક્ર. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય અને અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનારા એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. શું કહે છે કે સત્સંગનું મૂલ્ય કેટલું આવવું જોઈએ, કે અપૂર્વ યોગ છે એવું એને લાગવું જોઈએ. હવે તર્ક એ થાય કે આગળ તો આપ એમ કહી ગયા કે અનેક વાર સત્સંગ મળ્યો છે, પછી અપૂર્વ ક્યાં રહ્યો? અપૂર્વ એટલે પૂર્વે ન મળ્યું હોય, કે મળ્યો પણ આત્મકલ્યાણ એનાથી છે એવું ધ્યાન નથી ગયું, લક્ષ નથી થયું. અને અહીંયા આત્મકલ્યાણ થયું, થવાની શરૂઆત થાય કે થયું, તો તે અપૂર્વતા થઈ કે ન થઈ? કેમ કે પૂર્વે તો કદી કર્યું નથી. તો જે સત્સંગના યોગે અપૂર્વ એવું આત્મકલ્યાણ પ્રાપ્ત થવાનો યોગ થાય, તો તે સત્સંગ પણ અપૂર્વ જાણવો. કેવો જાણવો? અપૂર્વ જાણવો. તે ત્યાં સુધી કે પૂર્વે અનેક તીર્થંકરોના સમવસરણમાં જવાનું થયું હોય, અને અહીંયા વર્તમાનમાં ખાલી જ્ઞાની સત્પુરુષના સમાગમમાં જવાનું થયું હોય, તો તે અનંત તીર્થંકરોથી પણ અધિક જાણો. અને એ વાત સુગાનીજીએ ગુરુદેવશ્રીને અનુલક્ષીને કહી કે મારા માટે તો ગુરુદેવ છે એ અનંત તીર્થંકરોથી અધિક છે. કેમ કે અનંતકાળમાં અનંત તીર્થંકરોના સમવસરણમાં જઈને જે આત્મકલ્યાણ ન સાધ્યું એવું અપૂર્વ આત્મકલ્યાણ મેં આ ગુરુદેવના સમાગમમાં સાધ્યું, એટલે મારા માટે તે અનંત તીર્થંકરોથી પણ અધિક છે. તો કે આમાં તો તીર્થંકર દેવનું અપમાન ન થાય કે ન થાય? કેમ કે અહીંયા એમને ગૌણ કરવાનો હેતુ નથી, પણ જે સત્સંગથી જે પ્રકારે લાભ થાય છે એ બતાવવાનો હેતુ છે. એના માટે એમણે એક દ્રષ્ટાંત લીધું પાછું, કારણ કે લોકો આમાં ઊંધું ઘણું લઈ લે, ઉલટું ઘણું વિચારી લઈએ, એટલે કે પોતે દરિદ્ર હોય, દરિદ્ર એટલે સાવ દરિદ્ર, લાચાર, શું પેટ ભરવા માટે નોકરી ન મળતી હોય મુંબઈમાં, બીજે તો ગામડામાં ક્યાંથી મળે, મુંબઈમાં ન મળતી હોય, એને કોઈ એમ કે લખપતિ માણસ, 25-50 લાખનો આસામી હોય, 1-2 લાખ લઈ જતો, ધંધો કર ધંધો, કાંઈ નોકરી આપણે કરવી નથી, અને ધંધો કરવા કરતાં એ કરોડપતિને અબજપતિ થઈ ગયો ધંધો કરતાં કરતાં. એ શું કહેશે કે ભાઈ હું તો હાવ રોડપતિ હતો, એમાંથી કરોડપતિ થયો, એ બધો ઉપકાર ફલાણા ફલાણાનો છે. એ કોઈ રીતે હું વિસ્મરણ કરી શકું એવું નથી, કેમ કે કેવી લાચારી ભોગવતો હતો એ મને ખબર હતી. અને એ વાત પ્રેક્ટિકલી બરાબર છે, વાસ્તવિક પણ એ વાત બરાબર છે. એમ અહીંયા ગુરુદેવ માટે જે વાત કરી એ કોઈ પણ મુમુક્ષુને લાગુ પડે એવી વાત છે, બધાને એક જ વાત લાગુ પડે. શું કહ્યું કે તે સત્સંગના અપૂર્વ યોગમાં, અપૂર્વ યોગ સત્સંગને અપૂર્વ યોગ સમજવો તો એનું ખરું મૂલ્ય આવે, નહીતર લાસ્ટ પ્રાયોરિટીમાં જવાનો સત્સંગ. ફર્સ્ટ પ્રાયોરિટી મારા સંસારના કાર્યો અને લાસ્ટ પ્રાયોરિટી સત્સંગ, કેમ કે બે છે, સત્સંગને આત્મકલ્યાણને ફર્સ્ટ પ્રાયોરિટી ટોપ પ્રાયોરિટી આપ્યા વિના સંસારની પ્રાયોરિટી લાસ્ટ થવાની નથી, કદી સેકન્ડ પ્રાયોરિટી નથી, અહીંયા બદલી નાખવું જોઈએ. એટલે અપૂર્વ શબ્દ વાપર્યો છે, અલભ્ય એ જલ્દી પ્રાપ્ત ન થાય એવો, પ્રાપ્ત ન થયા ન થાય એવો એને અલભ્ય કહે છે. એટલે એમ કહેવું છે કે યથાર્થ સત્સંગ છે એ પ્રાપ્ત ન થઈ શકે એવી મોંઘી ચીજ છે. સત્સંગ સસ્તો નથી એમ કહેવું છે. ભલે સત્સંગમાં બેસવા માટે કોઈ ફીસ લેવામાં આવતી નથી, બાકી તો બધે કન્સલ્ટેશન ચાર્જ હરખાઈનો હોય છે, હોય છે કે નથી હોતો, કરોડો અબજોનો પ્રોજેક્ટ હોય મોટું ઇન્ડસ્ટ્રી અને એનું કન્સલ્ટેશન ચાલતું હોય ત્યારે ઇકોનોમિસ્ટ હોય છે એના, એને એવું સમજાવે છે કે જો તમારું કારખાનું એક દિવસ મોડું થાય તો તમને 8 લાખનું નુકસાન, એક મહિનો મોડું થાય તો 8 કરોડનું નુકસાન, અને 6-12 મહિના કોઈ કારણસર મોડું થશે તો દિવાળું કાઢશો, શું કરશો, દિવાળું કાઢશો. કેવી રીતે કે આંકડા મૂકીને એને સમજાવી દઈએ, આ એનું ગણિત છે સમજી લ્યો તમે, અને એટલી વાત કરવાના 1000 રૂપિયા લઈ લઈએ, કેટલા લઈએ, 1000 રૂપિયા લઈ લઈએ, એટલી વાત સમજાવવા માટેના. જો જગતમાં આવી સલાહના પૈસા બેસતા હોય તો મફત મળતો એવો સત્સંગ એનું જો મૂલ્ય કરતા નહીં આવડે કે આ અલભ્ય વસ્તુ છે, અમૂલ્ય વસ્તુ છે, કદી લાભ નહીં થાય એનાથી, ક્યારે પણ એનાથી લાભ નહીં થાય એવી વસ્તુ છે. હજી તો આગળ બહુ કહેશે કે પ્રાણથી અધિક માનજે, શું ખાધા વિના ચાલે, પીધા વિના ચાલે, શું કોઈ પણ વસ્તુ વિના ચાલે, પ્રાણવાયુ ઓક્સિજન કરવા વિના પણ ચાલે, પણ સત્સંગ વિના ન ચાલે. કેમ કે પ્રાણવાયુ ન મળે તો એક વખત મૃત્યુ થાય, સત્સંગ ન મળ્યો એમાં અનંતવાર જન્મ મરણ થશે, હોઠા નીકળી જશે, દુર્ગતિમાં જઈને પોતા નીકળી જશે. તો એનું મૂલ્ય કરતા આવડવું જોઈએ. એ મૂલ્ય કર્યું છે અહીંયા, બહુ અનુભવથી વાતો કરી છે પોતે, ઘણા ભવોનો અનુભવ એમાં ભેરો છે. સત્સંગના અપૂર્વ, અલભ્ય અને અત્યંત દુર્લભ, ઘણો દુર્લભ યોગ છે, ગમે ત્યાં મળે એવી ચીજ નથી. જગતમાં એવા ઇકોનોમિસ્ટ ડઝનબંધ મળે, પણ આત્મકલ્યાણની વાત કરવાવાળા ડઝનબંધ મળે એવું નથી. આત્માની વાત થાય માટે બધા આત્મકલ્યાણની વાત કરે છે એવું માનવા જેવું નથી. એ ડઝનબંધ પણ મળે એવું નથી, એવી એની કિંમત આવવી જોઈએ. એવા દુર્લભ યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનારા એવા માઠા કારણો, આત્મકલ્યાણને બાધક થાય એવા પોતાના કારણો, એટલે એ કારણરૂપ પોતાના પરિણામો, એ પરિણામોને છોડ્યા નહીં, એ પરિણામો ચાલુ ને ચાલુ રાખ્યા. થઈ ગયું સત્સંગ, ગયો નિષ્ફળ, સત્સંગ નિષ્ફળ થઈ ગયો ત્યાં. એ કારણો કેવા પ્રકારના છે એ ચાર એના ભેદ કરીને કૃપાળુદેવે એની પણ વાત કરી છે. કેમ કે અહીંયા પ્રશ્ન ઉઠે કે ભાઈ સત્સંગ નિષ્ફળ જાય, સત્સંગને બાધક થાય એવા જીવના પરિણામ હોય તો એ કેવા પરિણામ હોય એ તો અમને કહો, તો અમે એને ન છોડી શકતા હોય તો પણ છોડવાનો પ્રયત્ન કરીએ. એ પ્રશ્ન અહીંયા સંભવિત છે. એટલે કૃપાળુદેવની તો શૈલી જ એવી છે કે જ્યાં જે પ્રશ્ન ઉઠે એનો ઉત્તર પોતે વિચારીને આપી દે છે. એ હું ઘણા પત્રોમાં જોવા મળે છે, ઘણા પત્રોમાં એ પ્રકાર જોવા મળે છે. તો એના ચાર કારણો અહીંયા બતાવ્યા છે. એમાં એક મિથ્યા આગ્રહ, સ્વછંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. આ ચાર પ્રકારના કારણો હોય તો સત્સંગ નિષ્ફળ જાય. આપણે એક એક કારણની ચર્ચા જરા વિસ્તારથી કરશું અહીંયા. અથવા એક કારણ એક બીજું લીધું, આ બાધક કારણ લીધા, એ બાધક કારણને નાશ કરનારું એવું એક કારણ છે કે સત્સંગમાં એક નિષ્ઠા, એક નિષ્ઠા એટલે એક શ્રદ્ધા કે આ એક જ મારું આત્મકલ્યાણનું કારણ છે એવી શ્રદ્ધા, અને અપૂર્વ ભક્તિ, બહુમાન, અપૂર્વ બહુમાન સત્સંગનું આવે, એ પ્રકાર ન આવ્યો હોય તો ફળવાન થાય અને એ પ્રકાર આવે તો ઓલા ચારે ચાર જાય પાછા. શું જો સત્સંગમાં એક નિષ્ઠાને અપૂર્વ ભક્તિ ઉત્પન્ન થાય તો ઉપરના ચારે મટાડવા પડે નહીં, આપોઆપ મટી જાય, ઉત્પન્ન જ ન થાય. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે, હોય તોય તે મટી જાય અને અનુક્રમે જીવ સર્વદોષથી મુક્તિ પામે. એટલે એ ચારેય કારણોને પણ વિચારવા જોઈએ કે જે નાશ કરવા યોગ્ય છે. એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ પણ વિચારવી જોઈએ કે જે ઉત્પન્ન કરવા યોગ્ય છે, એમ બે વાતને સારી રીતે વિચારી લેવી જોઈએ અને તો જ સત્સંગ ફળવાન થાય, નહીતર સત્સંગ જેવો અપૂર્વ યોગ પણ નિષ્ફળ જાય છે. અને અનંતવાર એ રીતે આપણા આત્માએ સત્સંગને નિષ્ફળ કર્યો છે, હવે ન થાય એટલું ધ્યાન, એટલું લક્ષ અહીંયા ખેંચવા જેવું છે. એ વિશે જરા આપણે આવતીકાલના સ્વાધ્યાયથી લઈશું.